तरुबस बास विनय विधि धिन्ना धवल धाम रचि रचि क्रम की। आ विधाताए आवी सरस विभूतिओ ने वन में फड़सेली दई ने आटला मोटा भवनों बनावे ना खोटू वैतृ करी छे। रचि रचि श्रम किन्ना जो बनाव्या था तो अमने ए राजमहलों नी अंदर रहेवा देवा था। विधाता आवी आवू केवू गांडपण आवी केवी मूर्खाई कि आवी आवा सौंदर्य ने आवी विभूति ने वन में धकेले अने आ दुनिया नी अंदर आ सृष्टि में आवा मोटा आटली मोटी मेला तो उभी करी करी ते मूर्खता नथी करी दीधी। रचि रचि श्रम किन्ना आ बधु मात्र वैतृ ज कर्यु छे सब शु उपयोग ना जे लायक होय जे सुपात्र होय एना उपयोग में न आवतु होय तेने शु करवानु। जे एवा प्रकारनी वृत्ति होय गायो ने धोई प्राणे पोत पाय तो हारू एना करता हल्का ने पाता होय 1300 करोड़ એની પાછળ વાપરવાના સરકાર અને પ્રજાની પાસે ટેક્સ દેવાનો કૂતરા તો રક્ષાય કરે ગાયોને ધોઈ પ્રજાને ધોઈને આવાને પાવાનું આ કઈ અક્કલ એમ ગ્રામીણવાસીઓ પણ એવો ને આજે એમ આપણે દોષ આપીએ છીએ એવો દોષ તે વખતે દેતા હતા ઓ વિધાતા આ વૈતૃ તે શું કરવા કર્યું જી જરૂર હતી એમને બેઠો તો સારું હતું થાક તો ન લગાત અને તારી તને આવું ઉપાલમ તો કોઈ ન આપત ધવલ ધામ રચી રચી શ્રમ આવા સુંદર આરસપાનના ભવનો રચી રચી અંતે ખોટું વૈતૃ કર્યું। જો આ સીતારામજી ને લક્ષ્મણજી ને વનવાસ ની અંદર વૃક્ષ નીચે સુવાનું હોય તો વૃક્ષોને સારા બનાવતા ને આવા રાજમહેલ રચવાની કઈ જરૂર હતી આવી ખોટી મહેનત કરવાની। જો એ મુનિપટ ધર જો ઋષિઓના વલકલ વસ્ત્રો જ અમને પહેરવાના હતા અને આ જ રીતે આ સુંદર શ્રી વિગ્રહ ઉપર આવા બરછટ કંતાન કરતા પણ વધારે અડે અને અડચણરૂપ થાય એવા આ વલકલ વસ્ત્ર જટિલ સુઠી સુકુમાર આવા જે ઋષિ મુનિઓ જટાવાળા ધારણ કરે એને આ સુંદર સુકુમાર આ સુંદર અને કોમળ એવા રાજકુમારોના માટે આ રચ્યા અવલકલ વિવિધ ભાતિ ભૂષણ બસન બાદ જો એમને ભાગ આવા વલકલ જ પહેરવાના હતા તો પછી તે આવા સુંદર સુંદર આધુનિક કાપડ અને લેટેસ્ટ ફેશનો શું કરવા ઉભી કરી હે વિવિધ ભાતિ ભૂષણ બસન બાદી કિન્ન તે નકામા કર્યા બિલકુલ કામ વગરના બાદી કે કશાય કામના ન હોય એવી રીતે વચ્ચે આ સામને કામમાં ન આવે જો આવા શ્રી વિગ્રહ ભગવાન સીતારામજી લક્ષ્મણજીના કામમાં ન આવે ને એમને વલકલ જ પહેરવાના હોય તો સૃષ્ટિમાં આનું સર્જન આ આભૂષણો આ ઘરેણા આટલા સુંદર વસ્ત્રો જી જરૂરથી સર્જન કરવાની ભગવાનને કેટલા ભાણે છે વિધાતાને પ્રજા પણ આજે એવું એવું જ કરે છે આજે વિધાતાનો દોષ જે હોય તે આને આ શું કર્યું વિધાતા અમારા ભાગ્યને અમારા પ્રારબ્ધ દેવા ઉભા કર્યા બસ એ જ વાતને તે સમયે પણ તુલસીદાસજી તો કવિ છે અને તે વખતના સમાજનું દર્શન કરાવે છે આજથી 500 વર્ષ પહેલા સમાજ કેવો હતો એને જ પોતાની દ્રષ્ટિમાં રાખીને આખા માનસનું રચના કરી છતાંય એ 500 વર્ષ પહેલાની બાબત આજે પણ એવી ને એવી બધાને સ્પર્શે છે એવું નહીં કે તે વખતે જ હતું ને હવે આજે આજે બધા સુધરેલા છે ને, મોબાઈલ વાળા છે ને, પ્લેન વાળા છે, તે બધા બદલાઈ ગયા છે. એ લાગ્યું વિવિધ ભાંતિ રચી રચી શ્રમથી આ બધું રચીને ખોટું વૈતરું કર્યું છે. જો એ કંદ મૂળ ફલ થાય અને જો વનવાસની અંદર અમને કંદમૂલ ફળ ખાઈને જ જો ગુજારો કરવાનો હતો, જંગલની અંદર જે મળ્યું પાંદડા ફળ મૂળ કંદ છે એ ત્યાં ગાડી ક્યાં લાવવાનો હતો, ચૂલો કયા વાસણ લાવવાનો, એટલે જે કઈ કાચું પાકું મળે એ ફળ ફૂલ ખાઈને જ. આપણે એક શ્રાવણ મહિનો કરી તો જુઓ, રાહ જોઈએ ક્યારે પૂરો થાય ને અમાસ ક્યારે આવે. એક વખત ખાવાનું હોય તો મુશ્કેલ થઈ જાય. 14 વર્ષ સુધી કંદ મૂળ ફળ અને એ ખાઈને જ ગુજરાત ચલાવવાનું. અને એટલા માટે વિધાતાને દોષ આપે છે ગ્રામીણજનો, અરે વિધાતા તારી કેટલી બધી ભૂલો, બીજી કરતા ઉલટે સબ આ સૃષ્ટિનું સર્જન તે અવળી રીતે અવળચંડી રીતે જ કર્યું છે. જે બીજાને અડચણરૂપ થાય, કામમાં ન લાગે એવું કરીને કરવાનું. જો સીતારામજી વનવાસની અંદર આ કંદમૂલ ફળ ખાવાના જ હતા તો બાદ સુધાદી અસન બધા જ વ્યર્થ છે. આટલા આટલા બધા પકવાન, આ અમૃત જેવા ભોજન મિષ્ટાન જરૂરત થી આ બધી રચના કરવાની હતી. આપણે અકળીએ તારે એવું બોલવા માંડે છે, શી જરૂરત આની, છોકરા અહીંયા ગાડી લઈને આવ્યા કેવું બોલી નાખીએ છે. એવી અકળામણ, આપણા જેવી જ અકળામણ સીતારામજી ના દર્શન કર્યા પછીથી ગ્રામવાસીઓ પણ વિધાતાની પાછળ આવી અકળામણ ચાલવી, શું કરવા આ બધું અહીંયા ગાડી ભેગું કર્યું હતું. આમ કહી એક કહાઈ આટલી બધી આટલા બધા ઉપાલમ વિધાતાને આપ્યા પછી એક સાણો માણસ, એક વિચારક અને ઠરેલ માણસ એક કહાઈ એ સહજ ભેલા આવું ના બોલ્યું. આ તો બધું સહજ ને સ્વાભાવિક છે. દુનિયાની જે રચના થઈ છે એમાં કશો ફેરફાર થઈ શકવાનો નથી, માટે એ સહજ સ્વાય જે થઈ રહ્યું છે આ દુનિયાની અંદર માણસના જીવનની અંદર એ સાહજિકતાથી થતું જાય છે. બધું સાહજિકતાથી ભગવાને ગીતામાં એટલા માટે તો કહ્યું, પ્રકૃતિ મિયાંતિ ભૂતાની નિગ્રહ કેમ કરિષ્યતિ, પ્રકૃતિ ચેષ્ટતે સ્વસ્યાહ જ્ઞાનવાન અપિ. આ તો જગત આ સૃષ્ટિ એક પ્રકૃતિ છે અને સાહજિકપણે એ ચાલ્યા જ કરતી હોય, જેની અંદર આ બધું થયા જ કરતું હોય, થયા જ કરતું હોય, કઈ નવાય નહીં. ધરતીકંપ થવો, અતિવૃષ્ટિ થવી, દુકાળ પડવો, વાવાઝોડા આવવા, આ બધું તો આ પૃથ્વીના સ્વભાવમાં બધું સાહજિક છે, થયા કરે. આપણે કઈ તમે તોફાન કેમ કરો, ગુસ્સે કેમ થાવ છો, શરીરની અંદર માણસની અંદર પ્રકૃતિ પડેલી જ છે, વારા ફરતી થયા જ કરવાને, ગુસ્સે થાય, તોફાને કરે, રડવું આવે, દુઃખી થવાય, એમ આ સૃષ્ટિ પણ એક સાહજિક પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. એટલા માટે કોઈ પણ બાબતને આકસ્મિક ન માનવી, બધું ગોઠવાયેલું છે અને થયા જ કરે છે, થયા જ કરે. બાળપણ સારું લાગે અને વૃદ્ધાવસ્થા કઠે, અરે આ ક્યાં આવી પડ્યું, અચિંતું અચિંતું નથી, એ ક્રમ છે પ્રકૃતિનો, એ એક પછી એક એક પછી એક આ પ્રમાણે થવાનું છે. એમાં વિધાતાનો કે કોઈનો કોઈ પણ દોષ નથી. એટલા માટે એક ઠરેલ માણસ બોલ્યો, એક એટલામાં એક કહ્યું, બધા તો આવું બોલતા હતા. જેણે જેણે ભગવાનના દર્શન કર્યા છે ગ્રહના, એ બધાને જે વિધાતાએ શા માટે અમને દુઃખી કર્યા હશે, આવા દખી કરીને અને વનમાં ધકેલી દીધા. ત્યાં તો આનું સર્જન નહોતું કરવું, ત્યાં તો આ રીતે દુઃખી નહોતા કરવા. બધા બોલવાવાળા અનેક હોય, આવેશમાં બોલવામાં કોઈને કઈ એનો કોઈ હિસાબ ના હોય, એની કોઈ મર્યાદા ના હોય. જયારે અવિવેકમાં બોલાવી જાય ત્યારે એને કોઈ મર્યાદા હોય, નાના મોટા કશું ના જોવાય. એટલે જેણે જેણે પ્રભુના ઠાકોરજીના આ જુગલ સરકારના દર્શન કર્યા એ બધા એને આવેશ આવ્યો ભગવાનની પ્રેમ ભક્તિની પાછળ. અને બધાએ વિધાતાને ન કહેવાનું ઘણું બધું કહી નાખ્યું, મૂરખ સુધી કહી નાખ્યું. પણ કોઈ કંઈક સમજુ માણસ એને કહ્યું કે એક કહી, બધાએ તો કહ્યું પણ એક બોલ્યો, એક કહી એ સહજ ભાઈ. આ તો બધું સાહજિકતાથી થયેલું છે અને તે સાહજિકતાની અંદર પણ આ ભગવાન પ્રભુ શોભી રહ્યા છે. સહજ સુહાય, કોઈ બનાવટ નથી, કોઈ ગોઠવણ નથી કે ચલો અહીંયા ગાડી ફલાણા આવવાના એટલે 200 ની 200 ગામડેથી લાવીને ઉતારી દો અને બધું ટોળું ભેગે કરી દો, એવું નથી. અહીંયા તો સહજ આ વનમાં પણ સહજ તરીકે રીતે આવ્યા છે. અને વાત એ સાચી, ભગવાને નારદજીની પાસે એમનું ભલું કરવા માટે જે શ્રાપ હતા તે પોતે સ્વીકારી લીધા. કપી આકૃત તું કિન્ન હમારી હોય કી સહાય તુમારી, તમે મારું વાંદરા જેવું મોડું કરી જાઓ, વાંદરાઓ તમને સહાય કરશે. અને મને આવી રીતે ભમાવ્યો, જાઓ સ્ત્રી યોગમાં તમારે ભમવું પડશે. બધી વાતો ભગવાને માથે લઈ લીધેલી હતી. એટલે આ શાણા માણસે કહ્યું એક કહી, યહ સહજ તો સ્વાભાવિક છે, જે થવાકાર છે એ અગાઉથી દરેક જીવનની અંદર દરેક વ્યક્તિના જીવનમાં આ બધું તો એક પછી એક આવવાનું જ છે. એને ક્યારેય આકસ્મિક ન માનશો, વિધાતાને દોષ ના દે.